31 એના બે બોલા એવા કે દ્રવ્ય ઇન્દ્રિયને જીતવાની વાત કરી, એ પોતાના શુદ્ધાત્માનું અવલંબન એના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી દ્રવ્ય ઇન્દ્રિયને, એ દ્રવ્ય ઇન્દ્રિયનું જીતું થઈ. 20 મિનિટ આવશે, બસ 20-એક મિનિટ થશે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે, એવી ભાવિન્દ્રિયો જે ખંડખંડ જાણવાની 5 ઇન્દ્રિય છે, એને પ્રતીતિમાં આવતા અખંડ શુદ્ધ આત્મા આ અખંડ હું છું અને આ ખંડ જ્ઞાન તે મારું સ્વરૂપ નથી, એમ જ્યારે શ્રદ્ધામાં આવે છે ત્યારે એ શ્રદ્ધાના બળે એક ચૈતન્ય શક્તિ પણ આવડે એ ખંડખંડ ઇન્દ્રિય જ્ઞાનને પણ પોતાથી સર્વથા પોતાથી જુદી જાણી કે ઇન્દ્રિય જ્ઞાન એ પણ મારું રૂપ અને મારું સ્વરૂપ નથી, એ પણ મારાથી જુદી છે, એમ પોતાના શુદ્ધાત્માનું અવલંબન લઈને અતિન્દ્રિય જ્ઞાનમય પોતાનો આત્મા એને અતિન્દ્રિય જ્ઞાન વડે અનુભવમાં લીધો ત્યારે આ ઇન્દ્રિય જ્ઞાન જુદી છે એમ ભાવભાષણ થયું. ત્યાં સુધી અનુમાનથી આગમથી યુક્તિથી શ્રીગુરુ કહે છે માટે શ્રદ્ધા કરી, એ વ્યવહાર શ્રદ્ધા છે કે ઇન્દ્રિય જ્ઞાન પણ મારાથી ભિન્ન છે, હું તો એક અતિન્દ્રિય મહાપદાર્થ આત્મા છું ત્રિકાળ ધ્રુવ, એવો જે ભેદ જ્ઞાનનો વિચાર કરી નિર્ણય કરે એ વ્યવહાર શ્રદ્ધા છે. એ નિશ્ચય શ્રદ્ધા હજી પ્રગટ થઈ નથી, પણ એ વ્યવહાર શ્રદ્ધામાં આવીને પછી જેવું વ્યવહાર શ્રદ્ધાન થયું છે એવો પ્રયોગ કરીને પોતાના શુદ્ધાત્માને જ્યારે અતિન્દ્રિય જ્ઞાન વડે અનુભવમાં લીએ છે ત્યારે આ ઇન્દ્રિય જ્ઞાન એ મારું રૂપ અને મારો સ્વભાવ નથી, નાશવાન છે એમ જાણીને એનાથી એ જુદાપણાની પ્રતીતિ જ્ઞાનમાં આવી જાય. બે વાત આવી. ત્રીજી વાત, ત્રણ વાત છે આ ગાથામાં, દ્રવ્યેન્દ્રિય ભાવિન્દ્રિય અને ભાવિન્દ્રિયના વિષયો ત્રણેયને જીતવાની વાત છે. વિષય અને કષાય એને જીતવાની વાત છે, એમાં 31 ગાથામાં વિષયને જીતવાની વાત છે અને 32 અને 33 ગાથામાં કષાયને જીતવાની વાત આવશે. વિષય અને કષાય ઉપર જ્યારે જીત મેળવે છે આત્મા શ્રદ્ધા અપેક્ષાએ ત્યારે સમ્યક દર્શન થાય છે, અને પછી વિષય અને કષાયને જીતે ચારિત્ર અપેક્ષાએ તો પરમાત્મા થાય છે. એમ વિષય અને કષાય, વિષય એટલે શું કે 5 ઇન્દ્રિયોનો જે વિષય છે એને જાણવાની અભિલાષા ઈચ્છા એનું નામ વિષય છે, અને કંઈ પણ કરવાની ઈચ્છા, કંઈ પણ કરું કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય એનું નામ કષાય છે. વિષય અને કષાય એ બેને જીતે ત્યારે એને સમ્યક દર્શન થાય છે. પછી ચારિત્રવંત છે એ જ્યારે ઉપવાસ કરે છે ત્યારે વિષય કષાય અને આહારનો ત્યાગ એને ઉપવાસ કહેવામાં આવે. વિષય કષાય અને આહાર એનો ત્યાગ, એકલો આહારનો ત્યાગ હોય અને 5 ઇન્દ્રિયનો વિષય એમને આખો દિવસ ચાલતો હોય દુકાને જતો હોય તો ઉપવાસ નથી. અને કષાય કરવાનો અભિપ્રાય પૂર્વકનો વિકલ્પ ઉત્પન્ન કર્યા કરતો હોય કે હું આજે મારે આટલું કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ હું કરી રહ્યો છું, ઈ કષાય છે. એ વિષય અને કષાય બે જીવતા રાખી અને આહારનો ત્યાગ કરે એને ભગવાન ઉપવાસ કહેતા નથી પણ લાંગણ કહે છે. એટલે લાંગણ કહે છે, સમજી ગયા? લાંગણ એટલે ભૂખ હડતાલ. હા, કરતાપણાની બુદ્ધિ કષાય છે અને પરને જાણવાની અભિલાષા ઈચ્છા થાય, અને એમ કે ઈચ્છા તો થાય, ઈચ્છા તો જ્ઞાનીને થાય, પણ આને તો એમ કે પરને જાણવું એ મારો સ્વભાવ છે એમ જાણીને ઈચ્છા થાય, અથવા પરને જાણું તો મને જ્ઞાન થાય, એ પ્રકારની જે ઈચ્છા અજ્ઞાનમય ઈચ્છા એ વિષયને કષાય બેને જીતતા અનુભવ થાય આત્માનો. પછી સવિકલ્પ દશામાં આવતા વિષય પણ ઉભો થાય, 5 ઇન્દ્રિયને જાણવાની ઈચ્છા ઉભી થાય અસ્થિરતાની, અને આમ કરવાની વિકલ્પ ઉભો થાય, કરવાનો, કરતા બુદ્ધિ નથી પણ કરવાનો વિકલ્પ ઉભો થાય એવી ઈચ્છા ઉત્પન્ન થાય, એ વિષય કશાય છે, એ ચારિત્રના દોષમાં જાય. અને આત્માનો અનુભવ પહેલો વિષય કશાય જે હોય એ શ્રદ્ધાના દોષમાં, મિથ્યાત્વમાં જાય. એ માટે અહીંયા વિષયને જીતવાની વાત કરે છે, અને પછી 32-33 ગાથામાં કશાયને જીતવાની વાત કરશે, રાગને જીતવાની. કશાય એટલે પુણ્ય ને પાપ બે પ્રકારના પરિણામી કશાય છે એના ઉપર જીત મેળવવાની વાત 32-33 ગાથામાં કરશે. જીત મોહ અને ક્ષીણ મોહ એવો શબ્દ આવશે 32-33. આમાં ઇન્દ્રિય જીત આવે છે, ઇન્દ્રિય ઉપર જીત મેળવવી, ઇન્દ્રિય ઉપર જીત મેળવવી. એટલે કેટલાક કહેવાતા સાધુ આંખમાં પાટા બાંધે છે, પાટા બાંધી અને લંડન આવ્યા હતા. હવે એ એમ કે મને વિકાર ઉભો ન થાય, તો એ ઇન્દ્રિયજીત નથી, ઇન્દ્રિયજીત નથી. આંખ ભલે ને બહાર કામ કરતી હોય તો પણ એની સાથે જ્ઞેય જ્ઞાયકની એકતા ન થાય, જ્ઞેયને જ્ઞેય પણ જાણે ને જ્ઞાનને જુદું જાણે, તો એ ઇન્દ્રિયજીત થઈ ગઈ. એમ કેટલાક કાનમાં ખીલા મારી દે કે સાંભળવું નથી, કાન ફોડી નાખો, તો એ ઇન્દ્રિયજીત નથી. હા, એટલે એ બધું હઠપ્રયોગ છે, સમજી ગયા. એ આત્માનું અવલંબન લઈ અને જે વિષયને કશાયને જીતવો જોઈએ એ બધું નથી, તો હઠપ્રયોગથી છે બધું. આમ શાસ્ત્રમાં વચન આવે કે વિષય કશાયને જીતવા, એટલે આ રીતે જાણે જીતાતા હશે એમ. એટલે લાઈન બધી ખોટી છે. અહીંયા તો એ વિષયને જીતવાનો પ્રયોગ બતાવે છે હારે હારે, કે આ ત્રણ પ્રકારની જે ઇન્દ્રિય કઈ, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવઇન્દ્રિય ને એનો વિષય. દ્રવ્ય ઇન્દ્રિય એટલે કાન આદિ, ભાવઇન્દ્રિય એટલે જાણવાનો વ્યાપાર, આંખથી જાણવું, કાનથી જાણવું, સાંભળવું, એમ એ જાણવાનો વ્યાપાર, એનું નામ ભાવઇન્દ્રિય. અને એના દ્વારા જે પર પદાર્થ જણાય એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય, જ્ઞેય. એ ત્રણ પ્રકારના ઇન્દ્રિયના ભેદ પાડીને એ ત્રણેય પ્રકારની ઇન્દ્રિયને ઉપર જીત મેળવવી. એ કેમ જીત મેળવવી એનો પ્રયોગ બતાવ્યો, કે પેલા એમ કહ્યું કે દ્રવ્ય ઇન્દ્રિયને કેમ જીતવી, કે નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈત્ર સ્વભાવ, તેના અવલંબનના બળ વડે શુદ્ધ આત્માનું જ્યાં અવલંબન લીધું ત્યાં ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી ગયો. અતિ ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, નિર્વિકલ્પ ધ્યાન આવ્યું, ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર અટકી ગયો. એનું નામ ઇન્દ્રિય જ્ઞાન ઉપર જીત મળી કહેવામાં આવે. હવે બીજો ભાવ ઇન્દ્રિય, એને કેમ જીતવી? ઓલું દ્રવ્ય ઇન્દ્રિય નિમિત્તપણે બંધ થઈ ગયું અનુભવમાં ના કાળમાં, આ કઈ બેકાર થઈ ગઈ દ્રવ્ય ઇન્દ્રિય. હવે ભાવ ઇન્દ્રિય જે વેપાર ચાલે છે એને કેમ જીતવી? કે ખંડખંડ જ્ઞાન જે છે એને પણ પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી, એક અખંડ શુદ્ધ આત્માનું અવલંબન લેતા અતિન્દ્રિય જ્ઞાન પણ અખંડ પ્રગટ થયું અખંડને આશરે. તેથી જે ખંડ ખંડ જ્ઞાન છે અનેકને જાણતું અનેકાકાર જ્ઞાન હોવાની જે ભ્રાંતિ થતી હતી, એ હું એકાકાર, મારું જ્ઞાન એકાકાર છે. ગમે એટલા પર પદાર્થ જણાય તો પણ હું અનેકને જાણું એમ નહીં, એક જ જણાય છે, સળંગપણે જ્ઞાન જ જણાય છે, એમ આત્માનું અવલંબન લઈ અને ભાવ ઇન્દ્રિય ઉપર જીત મેળવવી એમ કહ્યું. હવે ત્રીજો પ્રકાર છે જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય, બહારનો જ્ઞેય. ગ્રાહ્ય ગ્રાહક લક્ષણ વાળા, ગ્રાહ્ય એટલે જણાવા લાયક જ્ઞેયો, ગ્રાહ્ય જણાવા લાયક જ્ઞાનનો વિષય થાય. જે આ છ દ્રવ્યો જગત આખું જ્ઞેય છે એ ગ્રાહ્ય જણાવા લાયક, અને ગ્રાહક એટલે જ્ઞાયક જાણનાર, જાણનાર એવો જે ભગવાન આત્મા અને જણાવા લાયક બધા પદાર્થો એ ગ્રાહ્ય અથવા જ્ઞેય અને જ્ઞાયક. ગ્રાહ્યનું બીજું નામ જ્ઞેયો અને ગ્રાહક એટલે જ્ઞાયક, જ્ઞેય અને જ્ઞાયક. અહીંયા જ્ઞાયક છે અને પોતાના આત્મા સિવાય બધું જગતનું જ્ઞેય છે, એટલે ગ્રાહ્ય અને ગ્રાહક એવા લક્ષણવાળા શબ્દની નિકટતાને લીધે. જો જ્ઞેય અને જ્ઞાયક એકદમ નિકટ નજદીક છે, એક પણ નથી, નિકટપણું એ બે પણ બતાવે છે. નિકટ જે શબ્દ છે બે ભાઈઓ સાથે સાથે આવેલા આવે છે, નિકટ નજદીક તો બે છીએ થઈ ગયા એટલે નીકળ્યો એટલે જુદા થઈ ગયા, જુદા બાજુમાં જોડે જોડે. હા, આ એક આંગળીની જોડે બીજી આંગળી નિકટવર્તી છે, નિકટવર્તી આંગળી છે આ, પણ એ એક નથી, જુદું છે. નિકટ શબ્દ જુદું બતાવે છે. હા, એમ ગ્રાહક ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે, નજીકતાને લીધે, જેવો પોતાના સંવેદન સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે, પોતાના જ્ઞાનમાં જ્ઞેયો જણાતા જાણે એકમેક થઈ ગયા હોય, દર્પણમાં મોટર જણાતા જાણે દર્પણ અને મોટર એકરૂપ થઈ ગયો હોય, એમની જે ભ્રાંતિ થાય છે, ખરેખર મોટર મોટરમાં છે, દર્પણ દર્પણમાં છે, એમ જ્ઞાયક એ જ્ઞાયકનું જ્ઞાન જ્ઞાયકમાં છે, અને જ્ઞેયો જે જણાય છે એ તો ભિન્ન ભિન્ન છે, એ કઈ જ્ઞેયો જ્ઞાનમાં આવી જતા નથી, અને જ્ઞાન કઈ જ્ઞેયમાં જતું નથી, એ કઈ જ્ઞેયો જ્ઞાનમાં જણાય તેથી જ્ઞેયો જ્ઞાનમાં આવી ગયા એમ પણ નથી, અને એ જ્ઞાનમાં જ્ઞેયો જણાય તો જ્ઞાન એ મય થઈ ગયું, જે જણાય છે જ્ઞેય એ મય થઈ ગયું એમ પણ નથી, એ બે જુદું જુદું છે. પણ જેવો પોતાના સંવેદન એટલે અનુભવ એટલે જ્ઞાન સાથે પરસ્પર અરસપરસ એક જેવા થઈ ગયેલા દેખાય છે, એવા ભાવ ઇન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત સ્પર્શાદી પદાર્થો જે ભાવ ઇન્દ્રિયો વડે જાણવામાં, ગ્રહવામાં એટલે જાણવામાં આવતા જે ઇન્દ્રિયોના વિષયભૂત, પાંચ ઇન્દ્રિયના વિષયભૂત પાંચ પદાર્થ, સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ, આ સ્પર્શ રસ ગંધ ચક્ષુ અને શ્રોત પાંચ પ્રકારની ઇન્દ્રિય છે, તો પાંચ પ્રકારની ઇન્દ્રિય દ્વારા જે વિષયો ગ્રહણ થાય છે, જાણવામાં આવે છે, એ ઇન્દ્રિયોના વિષય ભૂત સ્પર્શાદી પદાર્થો તેમને પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંમેવ અનુભવમાં આવતું જે અસંગપણું, તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા. શું ન્યાય આપ્યો અહીંયા? ભગવાન જ્ઞાનમય જે આત્મા છે એમાં જગતના જ્ઞેયો જણાય છે, જ્ઞેય પદાર્થ ભલે એમાં જણાય, પણ એ જ્ઞેયો આત્માને સ્પર્શ કરતા નથી, કેમ કે આત્માને જ્ઞેયોનો સંગ થતો નથી, અસંગ છે આત્મા. આત્મા પરના જ્ઞેયના સંગ વિનાનો પોતાના સ્વરૂપે બિરાજમાન છે, જ્ઞેયો ગમે એટલા એમાં જણાય તો પણ જ્ઞેયનો એને સ્પર્શ થતો નથી. દર્પણની અંદર અગ્નિની ઉષ્ણતા અને જ્વાળા દર્પણમાં જણાય પ્રતિભાસે તો પણ દર્પણ બિલકુલ ગરમ થતો નથી. એમ કે છે કે અસંગ એવો આત્મા છે જે આત્માની સાથે કોઈનો સંગ નથી, કાંઈ લેવા દેવા નથી, અસંગી તત્વ છે, એને સંગ થયો નથી. એ અસંગી તત્વમાં જ્ઞેયો જ્ઞાનમાં ભલે જણાય જણાય ખરા તો પણ એ જ્ઞેયોનો એને સ્પર્શ થતો નથી, જ્ઞેયો એને અડતા નથી, જ્ઞેયો એમાં આવી જતા નથી. ક્રોધ જણાય જ્ઞાનમાં, ક્રોધ જણાય, ક્રોધ છે એ જ્ઞેય છે, અને અહીંયા જ્ઞાન છે એ જ્ઞાયક છે, આત્મા છે, તો એ આત્મામાં ક્રોધાદી દુઃખાદી જણાય પણ કાંઈ એને સ્પર્શ કરતો નથી, જ્ઞાન દુઃખને અડતું નથી. પણ જેને ભેદ જ્ઞાન નથી એને જાણે દુઃખ અને જ્ઞાન એક જ છે, આત્મા ને દુઃખ બે એક જ છે એમ ભ્રાંતિથી લાગે છે, બાકી આત્મા ને દુઃખ બે જુદી છે, બે ચી જુદી છે એમ. અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા. આજે અસંગ આત્માનું દ્રષ્ટિમાં આવ્યો, અસંગ છું તો જ્ઞેયો મને મારા જ્ઞાનમાં ભલે જણાય પણ એ જ્ઞેયો મારા જ્ઞાનમાં આવી જતા નથી. સરપ ભલે મને જણાય જ્ઞાનમાં પણ કઈ સરપ મારા જ્ઞાનમાં આવતો નથી, મારે ભય કરવાનું શું કારણ છે? મને તો ભય લાગતો નથી કઈ એમ, કેમ કે સરપ જુદો છે અને જ્ઞાન જુદું છે, હું અસંગ છે, આત્મા કોઈ દી જ્ઞેયને અડતો નથી, વીછી કઈડે પણ એ આત્મા અસંગ છે, એ વીછીનો કળવું એને સ્પર્શ કરતું નથી, જ્ઞાનમાં જણાય ખરું પણ એ જ્ઞેય કઈ જ્ઞાનમાં આવે નહીં, એવો અસંગ આત્મા અનાદિ અનંત રહેલો છે, એને ભૂલીને જાણે મને જ્ઞેયનો સંગ થઈ ગયો, જ્ઞેયને જ્ઞાન એક થઈ ગયું એમ એને ભ્રાંતિથી લાગે છે. પણ પરમાત્મા કહે છે કે તારો આત્મા તો અનાદિ અનંત અસંગ છે, અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા. એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. અસંગનું અવલંબન લીધું કે હું તો અસંગ છું. પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંમેવ અનુભવમાં આવતું જે અસંગપણું. શું કહે છે કે પોતાનો શુદ્ધાત્મા છે એ ચૈતન્ય શક્તિ છે એ તો સ્વયંમેવ અનુભવમાં આવે છે. કેવો? કે હું તો અસંગ છું, મને કોઈ પણ પ્રકારનો પરજ્ઞેયોની સાથે સંગ નથી. જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પર પદાર્થ જણાય એની સાથે મારે સંગ નથી, લેવા દેવા નથી, હું તો અસંગ તત્વ રહેલો છું. એમ નહીં, કોઈનો નહીં આધાર. પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંમેવ અનુભવમાં આવતું જે અસંગપણું. હવે એમ કહે છે કે મને આ આત્મા કેવો અનુભવ આવ્યો કે અસંગ છું એવો અનુભવ આવ્યો. ચૈતન્ય શક્તિનો સ્વભાવ અસંગ છે, પણ કે છે પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયંમેવ અનુભવમાં આવતું જે અસંગપણું. હું અસંગ છું એમ પોતાના અનુભવમાં આવે છે. એ વડે અસંગનું અવલંબન લઈને ઓનું આવ્યું હતું ને, ઉમાયું હતું ચૈતન્ય સ્વભાવ તેના અવલંબન વડે. પેલા બોલમાં, બીજા બોલમાં આવ્યું હતું અખંડ નું અવલંબન લેવું, એમ આવ્યું હતું અખંડ નું અવલંબન. અહીંયા અસંગ નું અવલંબન. અસંગ નું અવલંબન લીધું ત્યાં સંઘ છે એ ભ્રાંતિ છૂટી ગઈ. ભ્રાંતિ હતી. આ તમારું જે શરીર છે એ જ્ઞાનમાં જણાય ખરું, પણ શરીર છે એ અસંગ એવા પરમાત્માને અડતું નથી, સ્પર્શ કરતું નથી. તો એ સ્પર્શ કરીએ તો બેક થઈ જાય. એક તો છે નહીં એમ કહે છે. એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું થયું. ત્રણ પ્રકારની જીત. દ્રવ્ય ઇન્દ્રિય ઉપર જીત મેળવવી, ભાવિન્દ્રિય અને ભાવિન્દ્રિયનો વિષય. આ ભાવિન્દ્રિયનો વિષય એટલે જ્ઞેયો. આમ જે મુનિ દ્રવ્ય ઇન્દ્રિયો, ભાવિન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને જીતીને જ્ઞેય નાયક શંકર નામનો જે દોષ આવતો હતો તે સગળો દૂર થવાથી એકત્વમાં એટલે એકપણામાં, ટંકોત્કીર્ણ એટલે એવો ને એવો અનાદિ અનંત અને જ્ઞાન સ્વભાવ વડે સર્વ અન્ય દ્રવ્યોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને અનુભવે છે તે નિશ્ચયથી જીતેન્દ્રિય જીન છે. જે પોતાના આત્માને અનુભવે એનું નામ ઇન્દ્રિય જીત. વિજય મેળવો ઇન્દ્રિય ઉપર. જે આત્માનો અનુભવ કરતો નથી એને ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત થતો જ નથી. એમ ઇન્દ્રિય દ્વારા પોતે જીતાઈ જાય છે, ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરતો નથી. જ્ઞાન સ્વભાવ અન્ય અચેતન દ્રવ્યોમાં નથી, તેથી તે વડે આત્મા સર્વથી અધિક જુદો જ છે. કેવો છે તે જ્ઞાન સ્વભાવ? આ વિશ્વની એટલે સમસ્ત પદાર્થોની ઉપર તરતો ભગવાન જ્ઞાન સ્વભાવી આત્મા કેવો છે કે આખા જગત ઉપર તરતો એટલે જુદો, અર્થાત તેમને જાણતા છતાં તે રૂપ નહીં થતો. આત્મા જ્ઞેયો જણાય પણ જ્ઞેય રૂપે થાય નહીં, ક્રોધ જણાય પણ ક્રોધ રૂપે આત્મા થઈ શકતો નથી. પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદા યંત્રમાં પ્રકાશમાન, અવિનશ્વર, સ્વતઃ સિદ્ધ અને પરમાર્થ એવો ભગવાન જ્ઞાન સ્વભાવ છે. એનો જવાબ શું આપ્યો ઉપર ચોથી લીટીમાં, નીચેથી ચોથી લીટીમાં? કેવો છે તે જ્ઞાન સ્વભાવ? એવો પ્રશ્નાર્થ પોતે મૂક્યો છે કે કેવો છે જ્ઞાન સ્વભાવ. કે છે ઉપર આવ્યું ને કે ટંકો એકત્વ ટંકોત્કીર્ણ અને જ્ઞાન સ્વભાવ વડે સર્વાન્ય દ્રવ્યથી પરમાર્થે જુદા. જયારે આવા જ્ઞાન સ્વભાવનો અવલંબન લે છે આત્મા, આત્માનો અનુભવ થાય છે ત્યારે તેને નિશ્ચયથી જીતેન્દ્રિય જેન કહેવાય. હવે કે છે કેવો તે જ્ઞાન સ્વભાવ કે જેનું અવલંબન લેતા ઇન્દ્રિય જ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત થયો? તો કહે છે કે આ વિશ્વની ઉપર તરતો એટલે જ્ઞાન સ્વભાવી આત્મા છે તે આખા જગતથી જુદો ને જુદો રહે છે. આખા જગતની હારે ભેળસેળ બિલકુલ આત્માનું તત્વનું થતું નથી, અર્થાત તેમને જાણતા છતાં તે રૂપ નહીં થતો. પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી, પ્રત્યક્ષ છે પરોક્ષ નથી, પ્રગટ છે વર્તમાનમાં, ઉદ્યોતપણાથી એટલે પ્રકાશમાનપણાથી જ્યોતિપણાથી સદાય ત્રણેકાળ અંતરંગમાં પ્રકાશમાન, અંતરંગમાં એટલે આત્માનો મૂળ જે સ્વભાવ છે એની સ્વભાવ સમીપ જેને જોઈએ તો એ પ્રકાશમાન અવિનશ્વર કોઈ કાળે નાશ ન થાય એવો એવો જ્ઞાન સ્વભાવ આત્મા સ્વતઃ સિદ્ધ. આ જ્ઞાન સ્વભાવી જે આત્મા છે એ સ્વતઃ સિદ્ધ છે, કોઈથી સિદ્ધ છે કોઈ છે માટે છે એમ નહીં, પોતે પોતાથી સ્વતઃ સિદ્ધ, પોતે પોતાથી સિદ્ધ છે. હોવાપણું પોતાનું, હોવાપણું પોતાનું અસ્તિત્વ પોતાથી છે, એમાં કોઈની સહયોગની જરૂર નથી. જ્ઞાન સ્વભાવે આત્મા સ્વતસિદ્ધ છે અને જ્ઞાન સ્વભાવે આત્મા પરમાર્થ સત છે. પરમાર્થે સત એટલે હોવાપણું એવો ભગવાન જ્ઞાન સ્વભાવ આત્મા છે. આવા જ્ઞાન સ્વભાવનું અવલંબન લેતા આત્માને જયારે આત્માનો અનુભવ થાય ત્યારે દ્રવ્ય ઇન્દ્રિય ભાવેન્દ્રિય એના વિષયો એ બધા ઉપરથી લક્ષ છૂટી જાય છે, બિલકુલ લક્ષ છૂટી જાય છે. જ્ઞેય ઉપરથી લક્ષ છૂટે છે, ખંડ ખંડ જ્ઞાન ઉપરથી લક્ષ છૂટે છે અને આ દ્રવ્ય ઇન્દ્રિય છે એના ઉપરથી લક્ષ છૂટી જાય છે. કેમ કે દ્રવ્ય ઇન્દ્રિયનું આંખનું અવલંબન લઈને જે જ્ઞાન પ્રગટ થતું હતું, આંખનું અવલંબન લઈને જે ભાવેન્દ્રિય પ્રગટ થતી હતી, હવે એ આંખમાં ભીત જણાતી હતી. જયારે આ ભીત જણાતી હતી ત્યારે ત્રણ પ્રકારના દોષ ઉભા થતા હતા. ભીત છે એ જ્ઞેય છે, એને જાણનારી નિમિત્તપણે આ ચક્ષુ છે અને ઉપાદાનપણે આ જ્ઞાનનો એ ઉઘાડ છે. જ્ઞાનનો ઉઘાડ આનું નિમિત્ત પામીને આ ભીતને જાણે છે. ત્રણ પ્રકાર આવ્યા, જ્ઞાનનો ઉઘાડ એ ભાવેન્દ્રિય કહેવાય, ભાવેન્દ્રિય કહેવાય અને આને કહેવાય દ્રવ્યેન્દ્રિય, આને કહેવાય દ્રવ્યેન્દ્રિય. આ દ્રવ્યેન્દ્રિય નથી, આ દ્રવ્યેન્દ્રિય, આ દ્રવ્યેન્દ્રિય છે કોડો, એ પરમાણુનું બનેલું એ દ્રવ્યેન્દ્રિય જડ છે. શરીર પરિણામને પ્રાપ્ત પૂદગલ એ પૂદગલની અવસ્થા છે. એટલે આ ઉઘાડી ભાવેન્દ્રિય જેના દ્વારા ભીત જણાય છે. ભીતને જાણનાર આ નથી, ભીતને જાણનાર આ નથી, આ તો જડ છે દ્રવ્યેન્દ્રિય. પણ અહીંયા એ જ્ઞાનનો ક્ષોભસમ ઉઘાડ છે, એનું નામ ભાવેન્દ્રિય, આનું નામ દ્રવ્યેન્દ્રિય અને આ ભીત છે એ ભાવેન્દ્રિયનો વિષય. હવે એ ત્રણેય એક સાથે જીતવાના છે. પેલા સમયે ઓલું જીતાય, બીજા સમયે આ જીતાય, ત્રીજા એમ નથી. ત્યારે કેવી રીતે જીતવી? હવે જયારે સ્વનું લક્ષ કરે છે ત્યારે પરનું લક્ષ છૂટી જાય છે. ભીતને જાણનારું જ્ઞાન જ બંધ થાય છે. આત્માને જાણનારું જ્ઞાન જયારે પ્રગટ થાય છે ત્યારે ભીતને જાણનારી ભાવેન્દ્રિય એનો વ્યાપાર અટકી જાય છે અને ભાવેન્દ્રિયનો વ્યાપાર અટકી જાય છે તો આ નિમિત્ત બંધ થઈ ગયું અને એનો વિષય બંધ થઈ ગયો. તો પોતાના જ્ઞાન સ્વભાવ આત્માનું અવલંબન લેતા આ ત્રણેય જીતાઈ જાય છે. હવે આત્માનું અવલંબન લેવા વખતે એમ સમજો કે ઉપયોગ સીધો એમાં જોડવો જોઈએ, પણ જોડાતો ન હોય તો શું કરવું? જોડવાનો તો ઉપયોગ આત્મામાં છે, પણ ન થતો હોય તો શું કરવું? કે અનાદિકાળનો વ્યવહારનો તને પક્ષ છે, એ વ્યવહારનો નિષેધ કર. વ્યવહારનો નિષેધ કર તો નિશ્ચયનો પક્ષ આવશે, નિશ્ચયનો પક્ષ આવશે તો પક્ષાતિક્રાંત થવાનું ટાણું છે. હવે એ કેવી રીતે નિષેધ કરવો? કે મને આ ભીંત જણાતી જ નથી ને, જ્યાં ભીંત જણાતી નથી એનો નિષેધ જ્યાં તમે કર્યો ત્યાં ભાવેન્દ્રિય ઉકાઈ ગઈ, ભાવેન્દ્રિયનો વ્યાપાર બંધ થઈ ગયો. કેમ કે શ્રદ્ધામાં બળાયું કે મને તો જાણનાર જણાય છે, જ્ઞાન સ્વભાવી આત્મા જણાય છે, મને જ્ઞેય જણાતું જ નથી. મને આ જ્ઞેયો જણાતા જ નથી ને, મને તો જ્ઞાન સ્વભાવી મારો આત્મા જ્ઞેય પણ જણાય છે. એમ જ્યાં ઓનો નિષેધ કર્યો ત્યાં એક સ્ટેજ વચમાં આવે છે. એ સ્ટેજ હું આવી જાય છે કે આ વ્યવહારનો જ્યાં નિષેધ કરો છો ત્યારે એક નિશ્ચયનો પક્ષ આવી જાય છે કે મને તો જાણનાર જણાય છે. એક સ્ટેજ આવે, એ સ્ટેજ આવીને પછી કાં તો એને તરત જ અનુભવ થાય અને કાં થોડોક ટાઈમ લાગી જાય, પણ અવશ્ય અનુભવ થાય. અસાધારણ વાત છે. અનુભવ સીધો થઈ જાય તો થઈ જાય છે, પણ ન થાય અનુભવ તો એને આટલો તો સ્ટેજ આવી જાય કે મને તો મારો આત્મા જાણનાર જણાય છે, બીજું જગતમાં કાંઈ જણાતું જ નથી ને, મારું જ્ઞાન જ જણાય છે ને, જ્ઞેય જણાતું જ નથી ને, દર્પણ જ જણાય છે ને, મોટર જણાતી જ નથી ને, જ્ઞાન દર્પણ જ જણાય છે ને, જ્ઞેયો જણાતા જ નથી ને. એમ એક વાર જો વ્યવહારનો નિષેધ કરી અને નિશ્ચયના પક્ષમાં આવી જાય અને આવો જ મારો સ્વભાવ છે એમ જો એને વિકલ્પાત્મક નિર્ણય પણ અપૂર્વ નિર્ણય થઈ જાય, અનંત કાળથી નહીં આવેલો એવો જો નિર્ણય થઈ જાય તો એને અલ્પ કાળમાં, એટલે આ ભાવમાં જો, બીજા ભાવ નહીં, અલ્પ વખતમાં એને અંતર્મૂર્તમાં અનુભવ થાય અને કાં થોડો ટાઈમ પણ કોઈને લાગી જાય, પણ વધારેમાં વધારે 6 મહિના. એનો નિષેધ કરવો જોઈએ, રોકાણ ન થાય એમ નહીં, એનો નિષેધ કરવો
જોઈએ.
દેખાતું હોવા છતાં નથી દેખાતું, સમજી ગયા, સર્વથા દેખાતું નથી. એ વ્યવહારનો જે નિષેધ એ જ નિશ્ચય નહીં નું વાક્ય છે. પંચાધ્યાય કહ્યું કે નિશ્ચય નહીં તો વચનાતી જ છે, એ તો અનુભવગમ્ય છે, નિશ્ચય નહીં તો અનુભવગમ્ય છે. તો એ નિશ્ચય નહીં ને કેવી રીતે એનું વાક્ય શું, એ નિશ્ચય નહીં અમારે કેને ગણવો? તો કે જે વ્યવહારનો નિષેધ કરે જે જ્ઞાન, એ જ્ઞાનનું નામ નિશ્ચય નહીં છે. કેમ કે નિશ્ચયના જોડે એને વ્યવહારનો નિષેધ કર્યો છે.
ત્યાં સુધી ઓલી પરણતી ઉપડતી નથી.
હવે આ નિષેધ કરવાનું કારણ શું છે કે વ્યવહારનો પક્ષ જીવને અનાદિકાળનો છે અને એટલો બધો દ્રઢ છે, એટલો બધો દ્રઢ છે કે એને નિષેધ કરવાની હિંમત પણ નથી આવતી. જો નિષેધ કરું તો ક્યાંક એકાંત થઈ જશે તો એને એકાંતનો ભય લાગે છે અને પ્રમાણનો લોભ રહી જાય છે કે 100 પણ જણાય ને પર પણ જણાય, 2 જણાવું જોઈએ, એ પ્રમાણનો લોભ છે. અને જો હું નિષેધ કરીશ કે પરને જાણતો જ નથી, આત્મા જ જણાય છે, તો એકાંત થઈ જશે, કારણ કે સ્વપર પ્રકાશક મ્યું જશે મારું. આ પ્રેમચંદ ભાઈ બહુ મહત્વની વાત તમને કરું છું. રાગાદીનો તો કરતા જ નથી અને એ કરતા પણ હોય તો એ તો વ્યવહારનો પક્ષ હવે સ્થૂળ કહેવાય. હવે ગુરુ મળ્યા પછી, આટલું સાંભળ્યા પછી, જો પુણ્ય પાપનો કરનાર હું છું, આત્મા છે, એવો જો વ્યવહારનો પક્ષ હોય તો એ ઘણું મોટું અજ્ઞાન કહેવાય. સમજી ગયા? આટલું સાંભળ્યા પછી, કેમ કે ભગવાન આત્મા ચૈતન્યમય છે અને આ રાગ દ્વેષના પરિણામ તો જડરૂપ છે. હવે ચેતન જડને કરે એવો જેનો અભિપ્રાય છે એને તો એ કરતા કર્મની પ્રવૃત્તિ અટકીને અનુભવ થવાનો પ્રશ્ન જ નથી. પણ રાગને હું કરતો નથી, પણ રાગને હું જાણું છું, રાગને હું જાણું છું એવો જો અભિપ્રાય રહેશે તો વ્યવહારનો પક્ષ છે. હવે રાગને હું જાણતો જ નથી, રાગ મને જણાતો જ નથી, ઓલું જ્ઞેય ભીતની વાત કરી હતી, હવે અંદર નહીં, રાગ મને જણાતો જ નથી ને, મને તો મારું જ્ઞાન જણાય છે, મારો જ્ઞાયક આત્મા જણાય છે. સમજી ગયા? હવે આ જ્યારે એ નિષેધ કરે ત્યારે નિશ્ચય નહીં એનો પક્ષ આવે છે. બળવાન બને છે ત્યારે પક્ષ આવે છે. જે નાસ્તિ થી વાત નિષેધ પૂર્વક અસ્થિમાં આવે છે, પણ ઈ ન્યાથી કેમ વાત કરી કે એનો પક્ષ છે ને, પક્ષ છોડાવવો છે, પક્ષ છોડાવવો છે, પણ આના જોરે છોડીને છૂટે કે જાણનાર જણાય, મારું જ્ઞાન જણાય છે, જ્ઞાન જણાતું નથી, જ્ઞાન જણાય છે, ક્રોધ જણાતો નથી, જ્ઞાન જણાય છે, દુઃખ જણાતું નથી, દુઃખને વેદતો તો નથી, દુઃખને હું ભોગવતો તો નથી, પણ દુઃખને હું જાણતો જ નથી. આ જે વાત છે ને, એકદમ ઊંડાણની ને અંદરની વાત છે. અજ્ઞાન ભાવે દુઃખને વેદે છે, રાગને કરે ને અજ્ઞાન ભાવે દુઃખને વેદે છે. હવે જો દુઃખને વેદે છે એવો જ આત્મા તમારા શ્રદ્ધામાં આવ્યા કરશે તો દુઃખ આવ્યા કરશે ને દુઃખનું વેદું છૂટશે નહીં. કેમ કે દુઃખનો વેદનાર તમે માનો ને આત્માને, આત્માને દુઃખ રાગનો કરનાર અને રાગનું ફળ દુઃખ એનો ભોગવનાર, કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના વાળો આત્માને માનો, રાગનો કરનાર માનો અને દુઃખ એનું ફળ દુઃખ એનો ભોગવનાર માનો, તો કેદી છૂટે શકે? બિલકુલ એટલે અહીંયા તો રાગનું કરવું એનો નિષેધની ગાથા નથી, રાગને જાણવાનો નિષેધ છે, દુઃખને જાણવાનો નિષેધ. દુઃખને ભોગવું છું એ તો દૂર, પણ દુઃખ જણાતું જ નથી. હવે જો દુઃખ ન જણાય તો આત્મા જણાય વગર રહેશે જ નહીં, આત્મા જણાશે, જણાશે ને જણાશે, કેમ કે જાણવાનું તો છૂટે નહીં. તમે એને બ્રેક, વેક્યુમ બ્રેક મારી, આ શ્રદ્ધાનું બળ જયારે આવે ને ત્યારે વ્યવહારનો નિષેધ, વ્યવહારનો નિષેધ સામાન્ય ચીજ નથી. વ્યવહારનો નિષેધ કરો, સર્વજ્ઞ ભગવાને કહેલો વ્યવહાર, એ વ્યવહાર અભૂતાર્થ ને અસત્યાર છે. કેમ કે 56 ગાથામાં કહ્યું કે વ્યવહાર અભૂતાર્થ ને અસત્યાર છે, તો એનો નિષેધ કરજે. કેમ કે વ્યવહાર ને બીજાના ભાવને બીજાનો કહે છે. હવે બીજાના ભાવને બીજાનો કહે છે માટે નિષેધ કરવા યોગ્ય છે. એ બીજાના ભાવને બીજાનો શું કહે છે કે જણાય છે તને તારું જ્ઞાન, અને વ્યવહારને શું કહે છે કે પર જણાય છે, રાગ જણાય છે, ભીત જણાય છે, ઘડિયાળ જણાય છે, ટેપ રેકોર્ડ જણાય છે. ઈ કોણ કે છે કે વ્યવહાર નહીં, વ્યવહાર નહીં, એમ જ ખોટી જ બોલે, ખોટું બોલે, ગોબેલ્સ છે. ડોક્ટર ગોબેલ્સ જર્મનીમાં થઈ ગયો. વ્યવહાર નહીં નો ધર્મ દી છે કે જ્ઞેયો જણાયા કરે છે સમયે સમયે જ્ઞાનમાં. કેમ કે જ્ઞેયોનો ધર્મ જણાવવાનો ને જ્ઞાનનો ધર્મ જાણવાનો એમ. હવે વ્યવહાર નહીં એમ કે છે કે જ્ઞેયો જણાય છે, નિશ્ચય નહીં એમ કે છે, અને પ્રતિપક્ષ નિશ્ચય નહીં એમ કે છે, જ્ઞાન જણાય છે અને જ્ઞેય જણાતું નથી એમ. જરા આગળ, જ્ઞાન જણાય છે એમ નહીં, જ્ઞાન જણાય છે અને જ્ઞેય જણાતું નથી એ નિષેધ કરે છે. આ 56 ગાથામાં પાઠ છે, અમારે અહીંયા બેન ને ત્યાં ચાલ્યું હતું, એ રેકોર્ડ ઉતરી ગઈ છે, સાંભળી લેજો. મંજુબેન 11મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર સગળો અભૂતાર્થ ને અસત્યાર છે, તેથી વ્યવહારનો આશ્રય છોડવા યોગ્ય છે, અને ભૂતાર્થનો આશ્રય કરશો તો સમ્યક દર્શન થશે. હવે વ્યવહાર અસત્યાર્થ ને અભૂતાર્થ કયો? અસત્યાર્થ એટલે વિદ્વાનો અસત્યાર્થ કહે, એ વિદ્વતાની ભાષા છે, શિક્ષિત, સમજી ગયા? અને ટોડરમલજી સાહેબ અને રાજમલજી સાહેબે એમ કહ્યું કે વ્યવહાર નહીં, જૂઠો છે, જૂઠો શબ્દ, જૂઠો જૂઠો વ્યવહાર. હવે એ વ્યવહાર નહીં જૂઠો છે એનું કારણ શું? કે જણાય છે પ્રત્યેક આત્માને, આટલા બધા બેઠા છે ને એને બધાને જણાય છે જ્ઞાન, અને ભાષે છે કે લાલુભાઈ જણાય છે, એ અજ્ઞાન છે. એ તમારે એમ વિચારવું પડે અત્યારે કે મને મારું જ્ઞાન જણાય છે, લાલુભાઈ જણાતા જ નથી. એટલો બધો તમે જયારે વ્યવહારનો નિષેધ કરશો ત્યારે તો નિશ્ચય ના, હજી પક્ષમાં આવશો, પક્ષમાં આવીને પછી પક્ષાતિક્રાંત થવાય. આ છે ને એ અનુભવની કાની વાત છે. પછી અનુભવ થયા પછી આત્માએ જણાય અને ભલે પરપદાર જણાય, પણ એને જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ નહીં થાય. અહીંયા તો ઇન્દ્રિય જ્ઞાન પહેલા જીતવાની વાત છે. ઇન્દ્રિય જ્ઞાન જીતી અને આત્માનો અનુભવ કરો અને પછી પરપદાર જણાય તો એને વ્યવહાર કહેવાય. વ્યવહાર કહેવાય કેમ કે નિશ્ચયથી પોતાના જ્ઞાનમાં પોતાનો આત્મા જણાઈ રહ્યો છે. એ જાણતા જાણતા જણાય છે, જાણતા જાણતા જણાય છે તો નિશ્ચયપૂર્વક વ્યવહાર. પણ પોતાના આત્માને જાણવાનું છોડી અને પરમ જણાય છે એ તો ભ્રમ થઈ ગયો, અજ્ઞાન થઈ ગયું. એકાંત પરપ્રકાશ જ્ઞાન કહેવાય એને. જો ભાઈ, સમ્યક દર્શન પ્રગટ થવામાં બે ચીજ બાધક છે જીવને. એક, આત્માનો સ્વભાવ જ્ઞાયક હોવાથી કેવળ જ્ઞાતા છે અને છતાં પોતે પોતાને કરતા માને છે, એ મોટામાં મોટી ભૂલ. પહેલી મોટામાં મોટી ભૂલ તો એ છે. અને કોક જીવ આગમથી, યુક્તિથી, ન્યાયથી, અનુમાનથી એને છોડ્યો અનુભવ પહેલા કે નહીં હું તો જાણનાર છું, કરનાર નહીં. તો તો રાગાદીનો ને પરનો કરનાર નથી પણ પરનો જાણનાર છું. તો એનો એરિયો અટકવાનું ઠેકાણું, એ અટકવાનું ઠેકાણું છે. ઓલું અટકવાનું ઠેકાણું પેલું નંબર વન. અને નંબર વન માંથી જો આવીને અંદરમાં બીજા આવ્યો તો જાણવામાં તો એ હા જ પાડે કે જાણવું તો સ્વભાવ છે, કરવું સ્વભાવ નથી. આ ચશ્મા છે એને આઘા પાછા ન કરી શકું, પણ ચશ્મા ને ચશ્મા જરૂર જાણું, જેમ છે એમ જાણું ને પાછો એમ. આ કઈ કેસેટ નથી, આ તો ચશ્મા છે. ચશ્મા ને ચશ્મા રૂપ, કેસેટ ને કેસેટ રૂપ જાણું. તો જાણવું તો મારો સ્વભાવ છે. કેટલું મોટો મોટો પાપ થઈ ગયો.
સવાલ આવે ને કે તું કોને જાણે, પોતાને.
હવે એ આનો નિષેધ કરવો પડશે કે ચશ્મા જણાતા નથી. ચશ્મા
જણાતા
આ છેતર. તમને હું કહું, મોટા ભલભલા આમાં ભૂલ ખાઈ ગયા, થાપ ખાઈ ગયા, અટાણે ગોથા ખાધા ને ખોધા ખાઈ ગયા. અરીસા ઉપરથી તરત જ સમજાઈ જાય બેન, અરીસો જણાય છે કે મોટર જણાય છે. કેરી નો દ્રષ્ટાંત આપું છું.
બાળકને કેરી જણાય
છે, લઈ લે કેરી
માથો મારવા જાય છે.
ભ્રાંતિ થઈ ગઈ છે. મમ્મી તારે મને કેરી આપવી નથી ને એટલે તું ના પાડ. હું આંખે જોઉં છું કે આમાં કેરી દેખાય છે, છે તું તારે આપવી નથી એટલે તું ના પાડે છે. તો હવે એ બાળક તો અઠે ચડી ગયો કે ભાઈ જો તારે કેરી જોતી હોય તો લઈ લે, તો જ્યાં તને દેખાય છે ને ત્યાંથી લઈ લે કેરી. કેરી તો અહીંયા હતી નહી. એ અરીસાને આમ હાથ માર્યો તો હાથમાં લાગ્યું. મમ્મી મમ્મી કે મને લાગ્યું આમાં, કે ક્યાં કેમ લાગ્યું, કે કેરી તો હાથમાં આવી નહીં. તો કેરી અહીંયા હોય તો હાથમાં આવે ને, ત્યાં તો અરીસો છે. તને ભ્રાંતિ હતી એમ. અરીસાની સામે આગ લાગી હતી, સામે અગ્નિ જ્વાળા સગડી બળતી હોય ને જ્વાળા દેખાય. ત્યાં બાળક નિશાળેથી આવ્યો કે મમ્મી મમ્મી કે ઠાર ઠાર જેટલી આગ લાગી કે આપણે ઘરમાં આગ લાગે અરીસો હળગે છે. તો એ તો નિરાતે ટાઢે કહે છે કે બેટા અરીસો ઠંડો છે, અરીસો હળગતો નથી. અરે તું ટાઢે કોઠે વાત કરે જલ્દી દોડ. તો કે તું એમ કર, તું તારાથી ડબલું લઈ કે ટમલર લઈને પાણી છાંટ, પછી હું આવું. તો મહિની પાણી છાંટો છોકરો, ત્યાં ઠરે ક્યાંથી, ઠરે ક્યાંથી હોય તો આગ, ત્યાં હોય તો ઠરે. આ છે ને, આ દાખલાઓ આપીએ એટલે ખ્યાલ આવે. ભ્રાંતિનું સંસાર છે. સંસાર દેહ તમારો નથી, તમે મારો માનો એ ભ્રાંતિ છે. દેહ ક્યાં તમારો છે? આજની વાત જે છે ને એ મને કાલથી વિચારાયો હતો કે 31 ગાથા બહુ મહત્વની છે. મંજુબેને માગી હતી ત્યાં ઘેરે, મેં માગી હતી ત્યાં ઘેરે, પણ મહત્વની ગાથા છે, સમજી ગયા. આ અનુભવમાં બાધક થાય છે. હું પરને જાણું છું એવો અભિપ્રાય, એનો અભિપ્રાય છે. એ ઇન્દ્રિય જ્ઞાન જીતું રહે છે. ઇન્દ્રિય જ્ઞાન જીતાતું નથી. ઇન્દ્રિય જ્ઞાન તો જીતું રાખ્યું અને આત્માનો અનુભવ ક્યાંથી થાય? રોકાણ. હા, જો દ્રવ્યથી પર્યાય ભિન્ન છે, દ્રવ્ય સ્વભાવ છે આત્માનો, ધ્રુવ સ્વભાવ, અને ઉત્પાદ લઈ જે પર્યાય થાય છે એ પર્યાય માત્ર થી આત્મા ભિન્ન છે. આપણે 38 ગાથામાં આવ્યું હતું કે નવ તત્વ થી અત્યંત આત્મા જુદો હોવાને કારણે આત્મા શુદ્ધ છે. નવ તત્વમાં મિથ્યા દર્શન ને આવી ગયું, પછી સમ્યક દર્શન થાય તો એ આવે, કેવળ જ્ઞાન આવે, પર્યાય માત્ર થી આત્મા જુદો છે, એવો શુદ્ધ આત્મા દ્રષ્ટિનો વિષય છે. હવે જે શ્રદ્ધાનો વિષય, દ્રષ્ટિનો વિષય શુદ્ધ આત્મા, પરિણામ માત્ર થી ભિન્ન છે, પરિણામ માત્ર થી રહિત છે. હવે જયારે એવા શુદ્ધાત્માનું અવલંબન જીવ કરે છે ત્યારે એ પરિણામ આત્માની સન્મુખ થાય છે. બરાબર છે? આત્માની સન્મુખ થઈને એને હું શુદ્ધ છું અથવા હું જ્ઞાયક છું, અભેદ છું, એમ એના અનુભવમાં આવે છે. એટલે એને અનુસરીને આત્મા પરમે છે. જેવો પોતાનો સ્વભાવ એને શ્રદ્ધા જ્ઞાનમાં લેતો, શ્રદ્ધા જ્ઞાન પ્રગટ કરતો, એ રૂપે પરમે છે. ત્યારે એ પરિણામ એ આત્માથી કથનચિત અભિન્ન છે. નિશ્ચય ને એ પરિણામ ભિન્ન છે પર્યાય, નિશ્ચય નહીંથી પર્યાયથી રહિત આત્મા છે, અને વ્યવહાર નહીંથી જોવો તો એ પર્યાયથી આત્મા સહિત છે. અનુભૂતિ તે આત્મા છે, જ્ઞાન તે આત્મા, ને આત્મા તે જ્ઞાન, શુદ્ધ જ્ઞાન તે આત્મા છે. આત્માથી એ પરિણામ જુદા નથી. એ કઈ અપેક્ષા? એ અંદરના અને અંદરમાં શુદ્ધ પર્યાયથી રહિત તે નિશ્ચય નહીં, અને શુદ્ધ પર્યાયથી સહિત અનન્યપણું તે વ્યવહાર. હવે આવો નિશ્ચયને વ્યવહાર અનુભવના કાળમાં એક સમયમાં પ્રગટ થાય. રહી છું એવું પણ જ્ઞાન થઈ ગયું, અને કથનચિત સહિત છું એવું પણ એને જ્ઞાન થઈ ગયું. એમાં કથનચિત રહિત અને કથનચિત સહિત, એનું નામ શ્યાદવાદ છે. શ્યાદવાદ એટલે શ્યાદ એટલે કથનચિત. હવે જો અન્યમતિ ક્યાં થાપ ખાધી કે કાં તો પરિણામથી સર્વથા રહિત માને, વેદાંત આદિ સર્વથા અપરિણામી કુટસ્થ, સમજી ગયા? તો એ તો અન્ય મત થઈ ગયો, મિથ્યાત્મ દોષ મોટો આવી ગયો. અને કોઈ જીવો તો પરિણામથી સર્વથા અભિન્ન માને, આત્માને સર્વથા અભિન્ન, સમજી ગયા? તો એ પણ આત્માને પામી ન શકે. કેમ કે પરિણામથી આત્માને સર્વથા અભિન્ન માને તો અનાદિકાળથી એને તો દશામાં મિથ્યાત્મના પરિણામ રાગદેશ મોહના છે, અને એ પરિણામથી પોતાના આત્માને સર્વથા અભિન્ન માને, સર્વથા એકાકાર માને, તો કોના આશરે એ મોહને ટાળે? માટે કથનચિત ભિન્ન અને કથનચિત અભિન્ન, એનું નામ શ્યાદવાદ છે. કથનચિત એટલે કોઈ એક અપેક્ષાએ, કોઈ એક અપેક્ષાએ એને નિશ્ચય નહીં, એની અપેક્ષાએ પરિણામથી રહિત આત્મા છે, વ્યવહાર નહીંથી જો તો પરિણામથી આત્મા સહિત છે. સહિત છે એટલે અનન્ય છે. આપણે આવ્યું તો આમાં અદ્વિતીય ચક્ષુમાં અનન્ય છે, એ પર્યાર્થી જ્ઞેય છે, જાણવા માટે છે. એને શ્રદ્ધાનો વિષય ના બનાવો, એ જ્ઞાનનો વિષય જાણવા માટે બસ છે, બસ શ્રદ્ધાનો વિષય નહીં. સમજાણો? હવે 172 ગાથા. ઘાટ અને સોનું, સોનું કાયમ રહે છે અને એના ઘાટ અવારનવાર બદલે છે. તો એ જે સોનું છે, સોનું એને નિશ્ચય નહીંથી જોવામાં આવે તો એ પરિણામથી રહિત છે સોનું, અને વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એ પરિણામથી સોનું અનન્ય છે, સહિત પણ છે, રહિત પણ છે અને સહિત પણ છે. પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો સહિત ને રહિત બે સાચું છે, નહીંથી જોવામાં આવે તો નિશ્ચય નહીંથી જોવામાં આવે તો પરિણામથી રહિત દેખાય છે, અને વ્યવહાર નહીંથી જોવામાં આવે તો પરિણામથી સોનું સહિત છે, તે સમયે તે અનન્ય છે એમ જણાય છે. એમ એના 8 બોલ ચેલા છે. ફરીથી ટૂંકાણમાં 8 બોલ લઈ લઈ, શોર્ટમાં. નંબર 1, અલિંગ, અલિંગ ગ્રહણ એવો શબ્દ છે મૂળમાં. એનો આચાર્ય ભગવાન એમ કે છે અલિંગ ગ્રહણ એટલે અલિંગ ગ્રાહ્ય, એમાંથી એના ઘણા અર્થો નીકળી શકે છે. તો એના 20 અર્થો પોતે કરે છે એક શબ્દમાં. કુંદકુંદ આચાર્ય ભગવાને એક શબ્દ મૂક્યો છે અલિંગ ગ્રહણ, એટલો શબ્દ છે. પણ એમાંથી અલિંગ ગ્રાહ્ય એટલે લિંગ વડે ગ્રાહ્ય ન થાય, જણાય નહીં. હવે લિંગ એટલે ચિહ્ન, એંધાણ, નિશાની. લિંગ એટલે નિશાની, એની એંધાણ, સાધન. એ સાધન નહીં, ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જાણી શકાતો નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન એ લિંગ છે, એટલે સાધન આત્માનું નથી. આત્માને જાણવા માટે સાધન થઈ શકતું નથી. એમ કરીને સાધન, ચિહ્ન, એંધાણ, નિશાની, એમ. હવે પેલો બોલ, ગ્રાહક એટલે જ્ઞાયક એટલે જ્ઞાતા. એવા જેને એટલે એવા જ્ઞાયક આત્માને લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે, લિંગો વડે એટલે ચિહ્ન વડે, સાધન વડે એટલે કે ઇન્દ્રિયો વડે, ગ્રહણ એટલે જાણવું થતું નથી, તે અલિંગ ગ્રહણ છે. જો આમાં 31 કથા આવી ગઈ આખી, કે ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણવું થતું જ નથી, આવી ગઈ કે નહીં? નહીં, આત્મા જાણવામાં આવતો નથી, નહીં શાસ્ત્ર જાણવામાં આવતું નથી. અહીંયા જે પેલો બોલ છે એ ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પરને જાણતો નથી. બીજા બોલમાં આવશે કે ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો નથી, એ બીજા બોલમાં આવશે. હા, પર જણાતો નથી. ગ્રાહક એટલે જ્ઞાયક, એવા જેને એટલે આત્માને, લિંગો વડે એટલે કે ઇન્દ્રિયો વડે, ખનખન જ્ઞાન વડે, પાંચ ઇન્દ્રિયને છઠ્ઠા મન વડે, ગ્રહણ એટલે જાણવું થતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અતિન્દ્રિય જ્ઞાનમય છે એવા